ત્રણ સહાજીનો પુરુષાર્થ ઉત્તર હિન્દુસ્તાનની સરખામણીમાં દક્ષિણની પરિસ્થિતિ ખૂબ જ કથળેલી હતી. ચારે તરફ અંધેર હતું. આ અંધેર તત્પૂરતું ન હતું, શતકોથી ચાલ્યું આવતું હતું. ઈસવીસન પૂર્વે 200થી ઈસવીસન 1200 સુધી દક્ષિણમાં હિન્દુ રાજ્યની બોલબાલા રહી હતી. દક્ષિણના રાષ્ટ્રકૂટો આભીરો, ચૌલોક્યો, કલમચૂરો, વાકાટકો, શિલાહારો, સાતાવાહનો વગેરે હિન્દુ રાજ્યો હતા. પણ આ હિન્દુ રાજ્યનો મુખ્ય ઉદ્યોગ માહોમાહી લડાઈનો જ હતો. એક પણ દિવસ એવો ઉગતો ન હતો કે જે દિવસે રણભૂમિ ગાજતી ન હોય. મિથ્યા અભિમાની, કુલાભિમાની આ રાજ્યોના રાજાઓ સાવ ટૂંકી બુદ્ધિના હતા. રાષ્ટ્રીય ભાવના, રાષ્ટ્રીય હિત કે રાષ્ટ્રીય સ્વતંત્રતાની કોઈને કલ્પના જ ન હતી. સાહિત્ય અને કલા તથા સ્થાપત્ય પાછળ જેટલો ધનનો વ્યય થઈ રહ્યો હતો એમાંથી 1000માં ભાગનો પણ કૃષિ પાછળ, ગૃહ ઉદ્યોગ પાછળ, દુષ્કાળમાં હજારોની સંખ્યામાં મરી જતા માનવો પાછળ, વૈદિકીય સારવાર પાછળ થતો ન હતો. પંડિતો સભાઓ ગજવતા, રાજાની બિરદાવલીઓ ચારણો ગાતા, ભાટ કવિઓએ, ખુશામતખોર સંસ્કૃત કવિઓએ રાજાઓને પ્રશસ્ત ઓનું ઘેન આપ્યા કર્યું. પરિણામે પ્રજાનો વિકાસ ન થઈ શક્યો. સામંતો વધુ શક્તિશાળી બન્યા. જાગીરદારો ખેડૂતોને લૂંટી રહ્યા. મદપાન અને વ્યભિચાર એ બેઉ દુર્ગુણોથી રાજાઓ, રાજનેતાઓ, સેનાપતિઓ, કવિઓ અને સામંતો પૂરેપૂરા રંગાયેલા હતા. પોતે અજીત છે, પોતે મહાન છે, પોતે વિક્રમ, પરાક્રમ, શ્રીપતિ, સર્વ રાજેશ્વર છે એવા તરંગી ખિતાબો ધારણ કરી હિન્દુ રાજાઓ પોતાની જાતને ઇન્દ્ર કે મહેન્દ્ર માનતા થઈ ગયા હતા. પણ જ્યારે ઉત્તર તરફથી અલ્લાઉદ્દીન ખિલજીએ પ્રથમ આક્રમણ કર્યું ત્યારે આ અજયતા, અમરતા, શ્રીપતિપણું હવામાં કપૂર ઓગરે એમ ઓગરી ગયા. અલ્લાઉદ્દીને પણ દેવગીરી લીધું. આંખ મીચાય અને ખુલે એટલી વારમાં દેવગીરી ધ્વસ્ત થઈ ચૂક્યું. રાજા રામદેવરાય અને રાજા શંકરદેવરાયના તમામ ઉપનામો દૂરમાં મળી ગયા. ખિલજીએ અપરૂપ સૌંદર્યવતી નગરી દેવગીરીને બરાબર ખંડેરમાં ફેરવી નાખી. તમામ મંદિરોનો નાશ થયો. હજારો નાગરિકોને બરજબરીથી મુસલમાન બનાવવામાં આવ્યા. હજારો નારીઓની ઇજ્જત લૂંટાઈ ચૂકી. દેવ લોકોની અમરાવતી જેવી દેવગીરી નગરી સ્મશાન જેવી બનાવી ખિલજીઓ દક્ષિણ ઉપર પોતાનો એક કાયમી સુબો મૂકી દીધો. પહેલી જ વખત દક્ષિણના રાજપૂત રાજાઓને થયું કે દક્ષિણ ઉપર પણ આક્રમણ આવી શકે છે. ઈસવીસન 1300થી ઈસવીસન 1398 સુધી, એટલે કે જ્યારે તૈમૂરે દિલ્હીને ધમરોરી નાખ્યું અને તુર્ક સલ્તનતના પાયા ખોદી નાખ્યા, ત્યાં સુધીમાં ઐબકો, ખિલજીઓ, તગલખો, લોદીઓએ ઉત્તર ભારતમાં મુસ્લિમ સામ્રાજ્ય વિસ્તારી દીધું હતું. એટલું જ નહીં, ખિલજી અલ્લાઉદ્દીન છેક દક્ષિણમાં પણ પહોંચી ગયો. અલ્લાઉદ્દીન ખિલજીના મૃત્યુ પછી દિલ્હીની સુલતાનિયત માહોમાના સંગ્રામમાં ખોવાઈ ગઈ. આ સુવર્ણ સમયનો લાભ ઉઠાવી દક્ષિણમાં એક વિશાળ હિન્દુ રાજ્યની સ્થાપના થઈ. આ વિશાળ હિન્દુ રાજ્ય એટલે વિજયનગર. વિજયનગરનું રાજ્ય એના પ્રતાપી, દૂરદર્શી અને મહત્વાકાંક્ષી સ્થાપક રાજા કૃષ્ણદેવરાયને કારણે મહારાજ્ય બન્યું. એ સમયે દક્ષિણ અને ઉત્તર ભારતનું આ એક જ મહારાજ્ય હતું જે કોઈ પણ મુસ્લિમ આક્રમણને ખારી શકે. જોકે આ ઉપરાંત પણ દક્ષિણમાં હિન્દુ રાજ્યો અસ્તિત્વ ધરાવતા હતા અને એના પ્રતાપી રાજવીઓને કારણે મહાસત્તા બનવાની અણી ઉપર હતા. આવા રાજ્યમાં વરંગલનું રાજ્ય મુખ્ય હતું. રાજા પ્રતાપ રુદ્ર મહત્વાકાંક્ષી પુરુષ હતો. એની વીરતાને કારણે એ અનેક યુદ્ધ લડ્યો પણ વરંગલ મહારાજ્ય ન બની શક્યું. આવી જ રીતે હોયસાબનો વીર બલ્લવ પણ મહાપ્રતાપી હતો. એ સેંકડો યુદ્ધ લડ્યો અને અપરાજિત રહ્યો, પણ આખરે કન્નૂરના યુદ્ધમાં એ હણાયો. ફક્ત વિજયનગર મહારાજ્ય બની શક્યું. કૃષ્ણદેવરાયની સેના સાગર જેટલી જ વિશાળ હતી. વિજયનગર મહાન બની શક્યું. એની પાછળ ફક્ત સામ્રાજ્યની મહત્વાકાંક્ષા જ ન હતી, પણ ધર્મ, નીતિ, સુરાજ્ય, ઉન્નતિ અને ઉત્કર્ષની મહાન ભાવનાઓ પડેલી હતી. નિઝામશાહી, આદિલશાહી, બિંદરશાહી વગેરે મુસ્લિમ રાજ્યોને વિજયનગરે ડાર્યા, સહેમાં રાખ્યા. ચાર ચાર મુસ્લિમ રાજ્યોની વચ્ચે વિજયનગર વિજયકૂચ કરતું જ રહ્યું. કૃષ્ણદેવરાય પછી રાય હરિહર અને બુક્કારાએ વિજયનગરને કીર્તિના શિખરે ચડાવી દીધું. આ હિન્દુ મહારાજ્ય દક્ષિણની ચારે ચાર મુસ્લિમ સત્તાને આંખના કણાની જેમ ખૂંચી રહ્યું હતું અને અંતે આ ચારેય મુસ્લિમ રાજ્યો એક બની વિજયનગરને ગરી ગયા. વિજયનગરના પતન પછી દક્ષિણમાં એવી આંધાધૂંધી ફેલાઈ કે રાજ્યની સીમાઓ કોની ક્યાં આવેલી છે એ જ નક્કી થઈ શકતું ન હતું. નિઝામશાહી અને આદિલશાહીના યુદ્ધો રોજના થઈ પડ્યા. નાના મોટા મરાઠા સરદારો લૂંટફાટ ચલાવવા લાગ્યા. ઉત્તરથી મોગલો હુમલા સતત આવતા જ રહ્યા. મંદિરો, શિવાલયો અને હિન્દુ ધર્મસ્થાનો રોજ લૂંટાતા હતા અને તૂટતા હતા. પકડાયેલા અસંખ્ય હિન્દુઓને પરાણે ધર્માંતર કરાવી મુસલમાન બનાવી દેવામાં આવતા હતા. કોઈ મિલકત સલામત ન હતી, કોઈ વ્યક્તિ સલામત ન હતી. મરાઠાઓ ક્યાંક તો લૂંટફાટ કરતા હતા અથવા મુસ્લિમ રાજ્યોના સેવક હતા. નાની મોટી જાગીરનો ટુકડો આપી નિઝામ કે બીજાપુર એમના શૌર્યને ખરીદી લેતું હતું અને ઉપયોગ થઈ ગયા પછી લખુજી જાધવની જેમ હણી નાખતું હતું. ખુદ મરાઠાઓ જ માઓમાએ કે સામ સામે સતત લડતા જ રહેતા હતા. કોઈની પાસે હિન્દુ રાજ્યનું સ્વપ્ન પણ ન હતું. શાહજી જેવા વીર મહત્વાકાંક્ષી પાસે સ્વપ્ન હતું, પણ એને ચરિતાર્થ કરવાનું સામર્થ્ય ન હતું. શાહજહાના ફરમાનને આધીન થઈ શાહજી દરિયાખાન રોહિલાને પકડવા દોડાદોડી કરી રહ્યા હતા. ત્યાં જ શિવનેરીથી સમાચાર આવ્યા કે જીજાબાઈને પ્રસવ થયો છે અને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ છે. સાકે 1549 પ્રભવ સંવત્સર વૈશાખ માસ શુક્લ પક્ષ પાંચમ અને સોમવારે શિવાજી અવતર્યા. અંગ્રેજી તારીખ પ્રમાણે ઈસવીસન 1627ના એપ્રિલ માસની 10મી તારીખ આવતી હતી. પુત્રરત્ન પ્રાપ્તિના સમાચાર સાંભળી શાહજી પ્રસન્ન થઈ ઉઠ્યા. વધાઈ લાવનારને એણે તુરંત જ પોતાના સુવર્ણના કડા ભેટ આપી દીધા. શિવનેરી જઈ યશવંતરાવને ખબર આપો કે ટૂંક સમયમાં જ હું પુત્ર દર્શન માટે આવું છું. દરિયાખાન રોહિલને પકડી શાહજીએ દિલ્હી મોકલી આપ્યો. પછી શિવનેરી આવ્યા. બ્રાહ્મણોને, કવિઓને, જાચકોને સુવર્ણ ભેટ આપી એણે ખૂબ દાન કર્યું. પછી પુત્રનું મોઢું જોયું. જીજાબાઈએ પૂછ્યું, આ પુત્રનું નામ શું રાખીશું? પુત્ર તમારો છે, નામ પણ તમે જ પસંદ કરો. શાહજી હસ્યા. નામ તમે ગમે તે પસંદ કરો, એની સામે મારે વાંધો નથી. મારે તો ફક્ત એટલું જ કહેવાનું છે કે તમે એનો ઉછેર એવી રીતે કરો કે જે હિન્દુપત પાતશાહીનું તમારું સ્વપત છે એને એ ભવિષ્યમાં સાકાર કરી બતાવે. મોટા પુત્ર સંભાજીનો ઉછેર મેં કર્યો છે, હવે આનો ઉછેર તમે કરો. લખુજી જાધવ અને માલોજી ભોંસલેના બંને કુળનો ઉદ્ધાર એ કરી શકે એવું શિક્ષણ એને આપો. હિન્દુ ધર્મ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે. સ્વામી જીજાબાઈ બોલી ઉઠ્યા, તમે જેની સેવા કરો છો એ મોગલો જ શિવાલયો તોડે છે એ અટકાવવાની અપેક્ષા જો તમે મારી પાસેથી રાખતા હોવ તો એ વાંઝણી છે. શાહજીએ માથું ધુણાવ્યું. એ અપેક્ષા, એ ગૌરવ, એ આકાંક્ષા તમે આ બાળક દ્વારા મેળવી શકો એવી રીતે એને ઉછેરો, એના કાનમાં અહર્નિશ સ્વાતંત્ર્ય મંત્ર ફૂંકો, આઝાદીની તમન્ના એનામાં જાગૃત કરો, હિન્દુ સામ્રાજ્ય સ્થાપવાનું સ્વપ્ન એને આપો. શાહજી આંખો બંધ કરી ગયા. જીજાબાઈ પતિની ગંભીર મુખાકૃતિ જોઈ રહ્યા. જીજા, શાહજી બોલ્યા, તમારો આ પુત્ર તમારી તમામ આકાંક્ષાઓ પૂર્ણ કરશે. પતિ પાસેથી તમે જે નથી મેળવી શક્યા એ તમને પુત્ર પાસેથી મળશે. મહાદેવ, જીજાબાઈ રોમાંચિત થઈ ઉઠ્યા. આ પુત્ર શિવે આપ્યો છે માટે મારે એનું નામ શિવાજી રાખવું છે. તથાસ્તુ, શાહજી મલક્યા, અભિનંદન અને શુભ આશીષો. તમારો પુત્ર પિનાક પાણી જેવો તેજસ્વી, દેવગુરુ બૃહસ્પતિ જેવો વિદ્યાવાન, કાર્તિકેય જેવો સેનાનાયક અને ભગવાન ચાણક્ય જેવો રાજનીતિ પટ્ટુ બની રહે એવી મારી શુભકામનાઓ છે. સમાચાર આવ્યા કે મોગલ શહેનશાહ શાહજહાં દક્ષિણમાં પધાર્યા છે અને બુરહાનપુરમાં મુકામ રાખ્યો છે. શાહજી તુરત જ બુરહાનપુરના મોગલ દરબારમાં ઉપસ્થિત થયા. નિઝામ કો ખતમ કર દો, શાહજહાએ હુકમ આપ્યો. શાહજીને આ વાત જરાય ગમતી ન હતી. નિઝામ મૂર્ખ હતો, શરાબી હતો, બદચલન હતો, પણ છતાંય નિઝામ સાહેબને નામશેષ કરી નાખવાની વાત આવી કે તુરત જ એણે મોગલ શહેનશાહની સેવા છોડી દીધી અને નિઝામને જઈ મળ્યા. મુર્તજા નિઝામે મોગલ સૈન્યની કૂચના સમાચાર સાંભળ્યા. એણે તુરત જ શાહજીને સન્માનભેર પોતાને ત્યાં સેનાનાયક તરીકે રાખી લીધા. મલિક અંબરના દીકરાને બંદીવાસમાંથી છૂટો કરો, શાહજીએ કહ્યું. કોને? ફતેખાનને. એ બદમાશ કારાવાસમાં જ ઠીક છે, નિઝામે કહ્યું. મોગલ ફોજ નિઝામ શાહીને ચૂંથી નાખશે. તમારા જેવા સેનાનાયકો હોવા છતાંય? મુર્તજા નિઝામે ચકિત બની પૂછ્યું. છેલ્લા શ્વાસ સુધી હું તમારી સેવામાં છું, પણ ફતેખાન દક્ષ છે. રણમોરચા કેવી રીતે ખોલવા એ માટે દક્ષ છે. તમે એને છોડો તો જ આપણે મોગલોનું સામે યુદ્ધ જીતી શકીએ. નિઝામે ફતેખાનને ઈસવીસન 1930માં છોડ્યો. ફતેખાન કારજાર હતો. એણે તુરત જ સત્તાના સૂત્રો હાથમાં લીધા, સેનાના સૂત્રો સંભાળ્યા અને પછી નિઝામ મુર્તજાને પાગલ જાહેર કરીને પદભ્રષ્ટ કર્યા. આ હુસેન નામના નિઝામ વંશી છોકરાને દૌલતાબાદની ગાદી ઉપર બેસાડી દીધો. શાહજીને ફતેખાનનો આ પગલું જરાય ન ગમ્યું, પણ હવે કશું જ થઈ શકે એમ ન હતું. મોગલ સેના પાદરમાં જ પડી હતી. ફતેખાને તથા શાહજીએ મળી મોગલ સૈન્યને મસરી નાખવાનો પ્રયત્ન કર્યો, પણ ગાંધાર તુર સાગરના જેવી વિશાળ મોગલ ફોજે દૌલતાબાદ જીતી લીધું. શાહજીએ દૌલતાબાદ છોડ્યું, પણ નિઝામશાહી ન છોડી. નિઝામના એક ઉત્તર અધિકારીને સાથે રાખી એણે 3 વર્ષ સુધી મુસલમાનોને હંફાવી નિઝામશાહીનો ઝંડો ફરકતો રાખ્યો. શાહજીએ બીજાપુરની આદિલશાહીના વજીર ખવાસખાનને લખ્યું, મોગલો ઉત્તરના છે, ભલે એ મુસલમાન છે, પણ દક્ષિણના નથી. દક્ષિણની સલ્તનતનો ઉછળી પડે એ તમને પણ પસંદ ન જ હોય. અમે તમારી સહાનુભૂતિ ઈચ્છીએ છીએ અને નિઝામની સલ્તનત નાબૂદ ન થાય એને માટે સતત સંઘર્ષશીલ છીએ. તમારી હમદર્દી અમારી સાથે રહે એટલી જ પ્રાર્થના છે. ખવાસખાન અને ખુદ આદિલશાહી પણ નિઝામ સદન પર ભૂસાઈ જાય એમ ઈચ્છતા ન હતા. શાહજીએ મોગલો પાસેથી એક પછી એક દુર્ગો પાછા મેળવ્યા અને નિઝામનો ઝંડો નીચે ન પડવા દીધો. શાહજી અને આદિલશાહી વચ્ચે મિત્રતા વધતી ગઈ. પરિણામે સાજીએ નિઝામે ગુમાવેલો ઘણો પ્રદેશ મેળવી લીધો. મોગલ સેનાપતિ મોહમ્મદ ખાને બંનેને શિક્ષા કરવા સૈન્ય દોર્યું, પણ પરાજય સિવાય એને કંઈ ન મળ્યું. બીજાપુરની આદિલશાહીની અમીરોની તકરાર પરાકાષ્ઠાએ પહોંચી હતી. વજીર ખવાસ ખાને સેનાપતિ મુસ્તફા ખાનને કેદ કર્યો અને શાહજહાનને લખ્યું, બીજાપુર અત્યારે બોળી બામણીના ખેતર જેવું છે, તમે તમારું સૈન્ય આ તરફ રવાના કરો તો હું પાકેલા ફરની માફક બીજાપુર તમારા હાથમાં સોંપી દઉં. એ દરમિયાન ખવાસ ખાને મુસ્તફા ખાન અને જગદેવ એમ બેઉ સેનાનાયકોનો શિરછેદ કરાવ્યો. શાહજહાં તારીખ 4/1/1636 રોજ બીજાપુર આવ્યો અને બીજાપુરના એ સમયના આદિલશાહી સુલતાનને પકડ્યો, પછી સંધિ કરી અને બીજાપુર સોંપ્યું. નિઝામશાહીને મોગલોની કરાલ દંસ્ત્રામાંથી બચાવી લેવા શાહજીએ ભારે મહેનત કરી. એણે પોર્ટુગીઝો સાથે સંબંધ બાંધ્યો, પણ બાળક નિઝામની માતા સાવ પોચી નીકળી. શાહજીને આ વાત જરા ન રૂચી. નિઝામશાહી મોગલ શહેનશાહ શાહજહાની સામે ઝૂકી પડી. શાહજીએ નિઝામશાહી છોડી ફરી એકવાર આદિલશાહી ચાકરી સ્વીકારી લીધી. પૂનાની આસપાસનો પ્રદેશ માવલ કહેવાતો હતો. ત્યાંથી એક અત્યંત ચતુર દક્ષ રાજનીતિપટુ માણસ શાહજીને મળી ગયો. એનું નામ કાનોજી દેશમુખ. કાનોજી, તમારા જેવા દક્ષ માણસની મારે ખાસ જરૂર છે, શાહજીએ કહ્યું. મને તમે દક્ષ ગણો છો એ તમને સોંપતું નથી, કારણ કે તમે પોતે જ દક્ષ છો, કાનોજી બોલી ઉઠ્યા. ના કાનોજી, હું સાચું કહું છું, શાહજીએ કહ્યું. મારે તમારી ખાસ જરૂર છે. મારી જરૂર છે? શા માટે? મારો પુત્ર શિવાજી છે, એને રાજનીતિનું શિક્ષણ આપવાની તાતી જરૂર છે. તમે મારે ત્યાં પધારો, શાહજીએ કહ્યું. હું તો રણકુલ્લા ખાનનો સેવક છું, કાનોજી બોલ્યા. એ રજા આપે તો જરૂર આવું. શાહજીએ રણદુલ્લા ખાનને વાત કરી અને કાનોજી દેશમુખને મેળવી લીધા. તુરત જ એણે કાનોજીને શિવાજી પાસે મોકલી દીધા. એ સમયે દક્ષિણમાં નાના મોટા હિન્દુ રાજ્યો પણ હતા. વિજયનગર મહારાજ્યના ધ્વંસ પછી એના જેટલા સામંતો હતા એ સ્વતંત્ર બની ગયા હતા. આમાં ઇડકેરીનો વીરભદ્ર, બસવપટ્ટણનો કેંગનાયક, કાવેરીપટ્ટનો જગદેવ, શ્રીરંગપટ્ટણનો કાંતિરાય, નરસ ઓડિયાર, તાંજોરનો વિજય રાઘવ, મધુરાનો ત્રિમલ નાયક વગેરે મુખ્ય હતા. આ હિન્દુ રાજ્યો માહોમાહી ઝઘડતા હતા. ઇડકોરીનો વીરભદ્ર અને બસવપટ્ટણના કેંગનાયક વચ્ચે દુશ્મનાવટ વધી પડી ત્યારે કેંગનાયકે બીજાપુર પાસે મદદની માગણી કરી. આદિલશાહે તુરત જ શાહજી રણકુલ્લા ખાન અને મલિક રેહાનને સૈન્ય સાથે વીરભદ્ર ઉપર મોકલી આપ્યા. ઇડકેરીનો વીરભદ્ર બહાદુરીપૂર્વક લડ્યો, પણ શાહજીની વ્યૂહરચના અને રણ કૌશલ્ય સામે એનું કંઈ ન ચાલ્યું. આ યુદ્ધમાં શાહજીએ વ્યક્તિગત વીરત્વ બતાવ્યું, એથી આદિલશાહી સુલતાને એનું ભારે સન્માન કર્યું. ત્યાર પછી મહાબલી અફઝલ ખાન સાથે શાહજીએ સિરાદુર્ગને ઘેરો ગાળ્યો. સિરાદુર્ગનો હિન્દુ રાજા કસ્તુરી રંગ નાયક તૂટી પડ્યો, એટલે એ અફઝલ ખાનને ક્ષમા યાચના કરવા આવ્યો. અફઝલ ખાને તુરત જ એનો શિરછેદ કર્યો. શાહજીએ ત્યાર પછી તુરત જ બેંગ્લોર જીતી લીધું, શ્રીરંગપટ્ટણ જીતી લીધું, મદુરાના ત્રિમલ નાયકને હરાવ્યો. નાની મોટી સેંકડો લડાઈઓમાં શાહજી નિરંતર વિજય મેળવતા રહ્યા. શિવાજી એ વખતે પોતાના પિતા શાહજી પાસે બેંગ્લોર આવી રહ્યા. પિતાજી, તમે તો દક્ષિણના હિન્દુ રાજ્યનો જ કચ્છરઘાણ કાઢી નાખ્યો. મને આ ન ગમ્યું. શિવાજીએ દઢતાપૂર્વક કહ્યું, બેટા, હું આદિલશાહીનો ચાકર છું. શાહજી હસ્યા, ભલે હું સેનાપતિ છું પણ નોકર છું. અને એક બીજી વાત, મેં હિન્દુ રાજ્યો જીત્યા છે પણ એનો નાશ નથી કર્યો. બાપુ, તમે રજા આપો તો હવે હું પૂના જઈ શકું. શિવાજીએ કહ્યું, પૂના જઈ શકે છે, તારે માટે મેં નવરત્ન શોધી કાઢ્યા છે, તારે એ નવરત્નોને પણ સાથે લઈ જવાના છે. શાહજીએ કહ્યું, ભલે બાપુ. શિવાજીએ કહ્યું, તમે મારી માતાનું અને મારું સ્વપ્ન તો જાણતા જ હશો. એ સ્વપ્ન તારી માતાને મેં આપ્યું છે. શાહજી હસ્યા, હિન્દુ પદ પાછાઈ હું ન સ્થાપી શક્યો, મને રંજ છે. હું આમેય હવે વૃદ્ધ થયો છું, પણ બેટા, તું તારી માતાના સ્વપ્નને સાકાર કરજે. બાપુ, તમે શું વિચારો છો? શિવાજીએ પૂછ્યું. હિન્દુ મહારાજ્ય સ્થાપી શકાય એવા સંજોગો તમને દેખાય છે? ખૂબ જ ઓછા, શાહજીએ કહ્યું, પણ એ અસંભવ તો નથી. અરે સંભાજી, તું કેમ કશું બોલતો નથી? તારા નાના ભાઈને કંઈક માર્ગદર્શન તો આપ. બાપુ, સંભાજીએ કહ્યું, મુગલાઈ જ્યાં સુધી નબળી ન પડે ત્યાં સુધી ભવિષ્ય ઉજળું દેખાતું નથી. પણ એક વાત છે, સંભાજીએ નાનાભાઈ શિવાજી તરફ જોઈ કહ્યું, શિવા, રાજ્ય લાલસાથી મહારાજ્ય નથી સ્થાપી શકાતું. કોઈ ઊંચો આદર્શ હોય તો જ આવી સિદ્ધિ વરે છે. આદર્શ ઊંચો હોવો જોઈએ. હિન્દુત્વની રક્ષા માટે, હિન્દુ ધર્મના ઉદ્ધાર માટે જો તું પ્રયત્ન કરીશ તો તને અવશ્ય સફળતા મળશે. મોટાભાઈ, હું એમ જ કરવા માંગુ છું. શિવાજીએ કહ્યું. શિવા, શાહજી બોલ્યા, તું પૂના સંભાળી લે અને તારા સ્વપ્ને ચરિતાર્થ કરવા કામે લાગી જા. સંભાજી બેંગ્લોરની જાગીર સંભાળશે. બાપુ, શિવાજી બોલ્યા, હું સાધનામાંથી પસાર થઈ ચૂક્યો છું. જે સ્વપ્ન મેં સેવ્યું છે એને સાકાર કરવા હું જાનની બાજી લગાવી દઈશ. પણ બાપુ, મારે ભવિષ્યમાં બીજાપુર કે નિઝામ સાથે અથડામણમાં ઉતરવું પડશે. હં, તો તમે કોનો ડર છે? શાહજીએ પૂછ્યું. તમારી સાથે જ અથડામણમાં ઉતરવું પડે એ વાતનો, શિવાજીએ કહ્યું. લગભગ તો એવો પ્રસંગ નહીં આવે, અને કદાચ આવે તો પણ શું? તમે તો ખબર છે શિવા કે મહાભારતના યુદ્ધમાં ભાઈ સામે ભાઈ, બાપ સામે બેટા લડેલા જ. બાપુ, શિવાજી ઉઠ્યા, હું આપને વચન આપું છું કે પૂનામાંથી હું મહારાષ્ટ્ર ઊભું કરીશ અને વિજયનગરને ભૂલાવે એવું હિન્દુ મહારાજ્ય સ્થાપીશ. મારા તને આશીર્વાદ છે બેટા, શાહજીએ કહ્યું. બાપુ અને મોટાભાઈને વંદન કરી શિવાજી પૂના જવા નીકળી પડ્યા. શાહજીએ શિવાજીને નવરત્નોની ભેટ આપી. કાનોજી દેશમુખ, સામરાવ નીલકંઠ, બાલકૃષ્ણ દીક્ષિત, સોને પંત, દાદાજી કોંડદેવ, ભીમાજી વાઘ, ગોદાજી તાનાજી અને કાવજી, આ નવ મહાપરાક્રમી દક્ષ ચતુર પુરુષોને લઈ શિવાજી પૂના આવ્યા. આદિલશાહી સરદારોને આ વાતની ખબર પડતા જ એણે સુલતાનના કાનમાં વિષ રેડ્યું. શાહજીએ પોતાના પુત્રને પૂના રવાના કર્યા છે અને હવે ત્યાંથી સ્વતંત્ર ઝંડો ફરકાવશે. શાહજીને કેદ કરો. બિલાવર ખાન, મસૂદ ખાન, અંબર ખાન, ખૌરાદ ખાન, મંબાજી પવાર, ફારત ખાન, મંબાજી ભોંસલે વગેરે બીજાપુરના સેનાનાયકોએ એક રાત્રે શાહજીની છાવણી ઉપર ઓચિંતો હુમલો કર્યો. શાહજી ઊંઘતા જ પકડાઈ ગયા. એમને તુરત જ કારાવાસમાં ધકેલી દેવામાં આવ્યા. હવે ફરાદ ખાન અને તાનાજી ડેરે શાહજીના મોટા પુત્ર સંભાજીને પકડવા બેંગ્લોર ઉપર ચડી ગયા અને ફતેખાન બાલાજી હેબતરાય અને મુસાખાન શિવાજીને પકડવા પૂના તરફ દોડ્યા. બીજાપુરના સુલતાને શાહજીનો હવાલો અફઝલખાનને સોંપી દીધો. બેંગ્લોર ઉપર ચડી આવેલા ફસાદ ખાન અને તાનાજી ડેરેને સંભાજીએ તુરત જ ભોં ભેગા કરી દીધા બંનેના માથા કાપી સંભાજીએ બીજાપુર મોકલી આપ્યા અને અફઝલખાનને લખ્યું, મારા પૂજ્ય પિતાજીને તમે બંદી બનાવ્યા છે એટલે એમ ન સમજી લેશો કે હું તમને નમી પડીશ. બેંગ્લોર ઉપર તમારું આક્રમણ આવશે તો એનું પરિણામ શું હશે એ બંને માથાઓને ઓળખી તમે જ નક્કી કરશો. ફતેખાન બાલાજી, હૈદરરાય અને મુસાખાનની ત્રણેય ટુકડીને શિવાજીએ જંગલમાં જ આંતરી લીધી. આ યુદ્ધ બહુ લાંબુ ન ચાલ્યું પણ એની વિનાશકતા એવી ભયંકર હતી કે મુસ્લિમ સેનામાંથી આ સમાચાર બીજાપુર આપવા માટે કોઈ ન બચ્યું. વિજય મેળવી શિવાજી પુના પાછા ફર્યા. મોટાભાઈના વિજયના સમાચાર પણ તુરત જ એને મળ્યા, કારણ કે શિવાજીનું ગુપ્તચર ખાતું ચકોર, સજાગ અને દક્ષ હતું. પણ શિવાજી જાણતા હતા કે જો બીજાપુરની કોઈ બહુ મોટી સેના આવશે તો એની સામે ટકી નહીં શકાય, એટલે એમણે તુરત જ શાહજહાંના પુત્ર મુરાદ, કે જે દક્ષિણનો સુબો હતો, એનો સંપર્ક સાધ્યો. શિવાજીએ મુરાદને પત્ર લખ્યો, હું આપ નામદારની સેવામાં ઉપસ્થિત થવા માંગુ છું. મહાન મોગલ સંતાનતના સેનાનાયક બનવાની મારી ખવાઈશ છે, પણ અમારા વંદનીય પિતાજી શાહજીને બીજાપુરે કેદ કર્યા છે. આપ બીજાપુર ઉપર દબાણ કરી અમારા પિતાજીને મુક્ત કરાવી આપો. હું તત્કાલ તમારી સેવામાં હાજર થઈશ. પત્ર વાંચી યુવાન ભોરો મુરાદ ભોરવાઈ ગયો. એણે તુરત જ બીજાપુર પત્ર લખી જણાવ્યું કે શાહજીને મુક્ત કરો. શાહજીને છોડવા પડ્યા. મહંમદ શાહ આદિલ શાહે દરબાર ભરી શાહજીનું બહુમાન કર્યું. એમને કિંમતી વસ્ત્રો અને નજરાણું આપ્યું અને કહ્યું, શાહજી તમે તો અમારા સેના નાયક છો. કેટલાક સરદારોની દોરવણીથી મારી ગંભીર ભૂલ થઈ ગઈ. હું તમારી માફી ચાહું છું અને વિનંતી કરું છું કે તમે અમારી જ સેનાના સેનાપતિ બની રહો. મારી શમશેર બીજાપુરના રક્ષણ માટે જ છે, શાહજીએ કહ્યું. શાહજી મહંમદ આદિલ બોલ્યો, તમારા દીકરા શિવાજીએ પુરંદરનો કિલ્લો લઈ લીધો છે. તમે એમને કહો કે દુર્ગ ખાલી કરી બીજાપુરને સોંપી દે. શાહજીએ તુરત જ શિવાજીને પત્ર લખ્યો. પોતાનો પત્ર વાંચી શિવાજી હસ્યા. બાપુ તો કહેતા હતા કે હું તારા વિજય પ્રસ્થાનમાં વચ્ચે નહીં પડું, અને આ શું લખ્યું? સેનાનાયકો સ્તબ્ધ ઊભા જ રહ્યા. નહીં શિવાજી, બોલી ઉઠ્યા, પુરંદરનો દુર્ગ ન છોડી શકાય. બહુ પ્રયત્નએ એ દુર્ગ જીતાયો છે. બાપુ ત્યાં બીજાપુર બેઠે બેઠે પત્ર લખે તો શું અમે અહીં રહી નાહક લોહી વહેવરાવ્યું છે? નહીં, દુર્ગ પુરંદર અમારો છે. શિવાજી દાદા કોંડદેવ બોલી ઉઠ્યા, તમે આ શું બોલ્યા? પિતાનું વચન શું ઉથાપાય ખરું? એમણે કયા સંજોગોમાં આ પત્ર લખ્યો હશે? દુર્ગ તો શક્તિ અને શમશેર હશે તો ઘણાય મળશે, પણ પૂજ્ય શાહજી જેવા પિતા ફરી મળવાના છે શું? શિવાજીની આંખોમાંથી ગંગાજમના વહી નીકળી. ગુરુદેવ, તમારા જેવી વ્યક્તિનો હાથ મારા શિરે છે ત્યાં સુધી મને કંઈ જ થવાનું નથી. આપ સાચા છો, પુરંદર દુર્ગ બીજાપુરને સોંપી દો. દાદા કોંડદેવે શિવાજીને માથે હાથ ફેરવ્યો. ગુરુદેવ, હું જ્યારે જ્યારે ખોટું કરું ત્યારે ત્યારે મને ટોકતા રહેજો, મને રોકતા રહેજો. શિવાજીએ આંખો સાફ કરી. શિવાજી દાદા બોલ્યા, વ્યવહાર બહુમૂલ્ય ચીજ છે, એ ચૂકી જવાય તો માનવતા ચાલી જાય. સંબંધો જાળવવામાં જ માનવતા સમાયેલી છે. જે માણસ સંબંધ ભૂલે છે એ માણસ જ નથી રહેતો. મોગલોને જ જુઓ, ભાઈ ભાઈને મારી નાખે છે, બાપ દીકરાને મારી નાખે છે, અને દીકરો બાપ સામે બરવો પોકારે છે. આપણે તો હિન્દુ પાક પાતશાહી સ્થાપવાની છે, હિન્દુ સંસ્કારનો જય જયકાર કરવાનો છે. શિવાજી ગુરુને વંદી રહ્યા. 4. સિંહનું સિંહાવલોકન. શિવનેરી દુર્ગમાં જ્યારે ઝાલરો વાગી ઉઠી, શંખનાદ થઈ ઉઠ્યા, મૃદંગ અને શરણાઈના સૂરો લહેરાયા, ત્યારે પ્રસ્તુતિગૃહમાંથી એક પછી એક દાસીઓએ દોડી આવી યશવંતરાવ પાસે વધાઈ આપી. જીજાબાઈને પુત્ર જન્મ થયો. પુત્ર જન્મ્યો, પુત્ર જન્મ્યો, પુત્ર જન્મની વધાઈ હો. કવિઓએ ચારણોએ બિરદાવલીઓ ગાઈ યશવંતરાવનો રાજમહેલ અબીલ ગુલાલ અક્ષત અને ફૂલોથી ભરાઈ ગયો. અગરુના ધૂપથી વાતાવરણ મેંક્યું. યશવંતરાવે યથાશક્તિ સુવર્ણ દાન કર્યું, મીઠાઈઓ વહેંચી. સુપુત્ર છે અને સાક્ષાત દેવાધિદેવ મહાદેવે અવતાર ધારણ કર્યો છે. પાર્વતીની કુખે જાણે કાર્તિકેય જન્મ્યા છે. માતા દેવકીને ખોરે જાણે યદુનંદન અવતાર્યા છે. જીજાબાઈએ જ્યારે પુત્રના મુખનું દર્શન કર્યું ત્યારે એના આનંદનો પાર ન રહ્યો. પુત્રની વિશાળ કમર, પુષ્પ જેવી આંખો, લાંબા બાહુઓ અને સિંહ જેવો ચહેરો જોઈ એનું અયું હર્ષથી છલકાઈ ઉઠ્યું. આ તારી અભિલાષા છે જીજા, અંતઃકરણ બોલી ઉઠ્યું. તારું સ્વપ્ન તારે ખોરે અવતર્યું છે. તારા મનોરથ હવે પૂર્ણ થયા છે જીજા. તું હવે એનું ઘડતર એવી રીતે થવા દે કે જેથી હિન્દુ સ્વરાજ્યનો ઝંડો ભારત વર્ષમાં લહેરાવે. ગંગાથી કાવેરી અને કૃષ્ણ સુધી હિન્દુ પાદશાહીની સ્થાપના થાય. એક પણ શિવાલય હવે ન તૂટે. એક પણ મંદિરનો નાશ હવે ન થાય. કોઈ પણ હિન્દુને હવે કોઈ વટલાવી ન શકે. આબાદી સર્જાય. સુખ શાંતિ અને શૌર્યનો સૂર્ય હવે ઉદયમાન થયો છે. તું હવે એને સિંહબાર બનાવી દે જીજા. જીજાબાઈને થયું કે સાચે જ ભગવાન સદાશિવે એની કુખે જન્મ લીધો છે. આ ફક્ત તારો જ પુત્ર નથી જીજા, અંતઃકરણ બોલી ઉઠ્યું. એ તો લાખો કરોડો માતાનો પુત્ર છે. એ દેશ પુત્ર છે. તારે તો ફક્ત એનું જતન કરવાનું છે. આ તો રાષ્ટ્રની અનામત છે. તારે એનામાં સંસ્કાર સિંચવાના છે, શૌર્ય સિંચવાનું છે, બલિદાનની ભાવના એને આપવાની છે, મહાન હિન્દુ પ્રજાનું ગૌરવ એને આપવાનું છે, પછી એને રાષ્ટ્રને ચરણે સમર્પિત કરી દેવાનો છે. જીજાબાઈની છાતી હર્ષ રોમાંચ આનંદ ઉલ્લાસથી ફાટ ફાટ થઈ ઉઠી. વડસસરા માલોજીને શિવ ભગવાને આપેલું વચન પાર્યું છે. એનું મન પુત્ર જન્મથી પાગલ બની ગયું. મારો લાલ હિન્દુ ધર્મનો રક્ષક બની રહેશે. શિવનેરીના દુર્ગ ઉપર શિવાય માતાનું મંદિર આવેલું હતું. એ કારણે અને આ પુત્ર શિવજીની કૃપાનો જ ફળ છે એમ સમજ્યા પછી 12મે દિવસે એનું નામ શિવાજી રાખવામાં આવ્યું. જ્યોતિષ આચાર્યોએ કુંડલી માંડી બતાવ્યું. આ બાળક ભોંસલે કુળને જ નહીં સમસ્ત હિન્દુ જાતિનો ઉદ્ધારક બની રહેશે. મલેચ્છોનો એ કટ્ટર શત્રુ બની રહેશે. એનું નામ દસે દિશામાં ગાજશે અને એની તલવાર દિલ્હી સુધી લંબાશે. સાજી રોજને યશવંતરાવે સંદેશો મોકલ્યો પણ યુદ્ધમાં ગૂંચવાઈ ગયા હતા એટલે તાત્કાલિક ન આવી શક્યા. શિવાજી મોટા થવા લાગ્યા. તીર કમાન એને ખૂબ જ પ્રિય હતા. બાળકો સાથે જ્યારે એ દુર્ગ ઉપર રમવા જતા ત્યારે તીર કમાન અને નાના નાના ભાલાઓની રમત રમતા. રોજ સાંજે જીજાબાઈ એને શિક્ષણ આપતા. ભીમના અદ્ભુત પરાક્રમોને સાંભળી શિવાજી દંગ બની જતા. અર્જુન, કર્ણ, એકલવ્ય વગેરેની શસ્ત્રશાસ્ત્રની આરાધના અને તપશ્ચર્યા સાંભળી એના રોમાંચ ખડા થઈ જતા. કૃષ્ણની બાળલીલાની કથાઓ સાંભળતા તો એ થાકતા જ નહીં. હે માં, મહાભારતના યુદ્ધમાં ભાઈઓ સામે જ ભાઈઓ લડ્યા? બેટા, કૌરવોનું શાસન જુલમનું હતું, પાપમય હતું. દુર્યોધન, શૈલ્ય, શિશુપાલ, કર્ણ વગેરેનું વર્તન અનીતિમય હતું. ધર્મની હવા દૂષિત થઈ રહી હતી. પાંડવોને અન્યાય થઈ રહ્યો હતો. મહાસતી પાંચાલીની પવિત્રતા ભયમાં મુકાઈ ચૂકી હતી. એવે સમયે ભાઈની સામે ભાઈને લડ્યા વગર છૂટકો જ ન હતો. પણ માં, આ યુદ્ધમાં તું જેને દેવ કહે છે એ કૃષ્ણ ભગવાને તો ઘણો ઘણો અધર્મ આચર્યો છે? તો પછી એ દેવસાના બાળક શિવાજીએ પૂછ્યું, સારું, એ ભારતવર્ષ ભયમાં મુકાઈ ગયું હતું. કંસનું રાજ્ય, જરાસંઘનું રાજ્ય, શિશુપાળનું રાજ્ય, કાળૈવનનું રાજ્ય અને કૌરવોનું રાજ્ય, આ બધા જ રાજ્યોની રાજનીતિથી પ્રજા ત્રાસી ગઈ હતી. આર્યત્વ ભયમાં મુકાયું હતું. પરંપરાગત સંસ્કૃતિનો નાશ થઈ રહ્યો હતો. ધર્મ ભૂલાતો ચાલ્યો હતો. ત્યારે ધર્મને બચાવી લેવા, સુરાજ્યને સ્થાપવા કૃષ્ણે બીડું ઝડપ્યું. પાંડવોને આગળ કરી એણે પોતાની કૃષ્ણ નીતિને આગળ ધપાવી. મહાભારતના યુદ્ધનું સર્જન કૃષ્ણએ જ કર્યું, કારણ કે એ જાણતા હતા કે પાપીઓ, આતતાઈઓ, ચંડાલોના વધ વગર ધર્મની સ્થાપના નહીં થાય. બેટા, ધર્મરાજ્યની સ્થાપના કરવી આસાન વાત નથી. ધર્મની રક્ષા માટે, સ્થાપના માટે થોડો ઘણો નાનો મોટો અધર્મ કૃષ્ણએ આચર્યો તો એ ક્ષમ્ય ગણાય. અહીં ધ્યેયની પવિત્રતા જોવાની છે. દીકરા, અલ્લાઉદ્દીન ખિલજીની ચિત્તોડ સવારીની અને ભોંસલેપુરની ઉત્પત્તિની વાત સાંભળી બાળ શિવાજી બોલી ઉઠ્યા, માં, મને મોટો થવા દે, મને જુવાન થવા દે, હું જુલમનો, ત્રાસનો, આંતકનો અંત લાવીશ. શિવા મા જીજાઈ બાઈ બોલી ઉઠ્યા, શિવાલયો હજુય તૂટે છે, દેવમૂર્તિઓનો હજુય નાશ થઈ રહ્યો છે, હિન્દુ ધર્મ હજુય ભયથી થથરે છે. થશે માં, બધું જ થશે, બાળ શિવાજી બોલી ઉઠ્યા. માં, એ પુત્રને અક્ષર જ્ઞાન, અંકશાસ્ત્રનું જ્ઞાન પણ આપવા માંડ્યું. શિવાજીને જેટલો રસ શસ્ત્રમાં હતો એટલો જ રસ શિક્ષણમાં પણ હતો. એની બુદ્ધિ તીક્ષ્ણ હતી, એ ખૂબ જ ચપર હતા. બાળ વિદ્યા એને ખૂબ જ પસંદ હતી. તલવારના દાવ, ભાલા ફેંક અને મલકુશ્તીના દાવ એણે સાવ નાની વયે મેળવવા માંડ્યા. બેંગ્લોરમાં શાહજી અને સંભાજી સ્થિર થતાં એણે જીજાબાઈ અને શિવાજીને બેંગ્લોર તેડાવી લીધા. બેંગ્લોરની નયનરમ્ય પ્રકૃતિ, વિશાળ નગર રચના, જરાશયો અને વિદ્યા મંદિરોને જોઈ શિવાજી ચકિત બની ગયા. બેંગ્લોરમાં સમર્થ શ્રેષ્ઠીઓ હતા. રાજ્યોના રાજ્યને ખરીદી લેવાની તાકાત ધરાવતા શ્રીમંતો હતા. સર્વાંગ વેપારીથી બેંગ્લોર ધમધમતું હતું. સુવર્ણ મંદિરો હતા, દેવાલયો, અહીં હિન્દુત્વ પ્રકાશી રહ્યું હતું. શાહજીએ તુરત જ બાળ શિવાજીને તમામ પ્રકારની વિદ્યા મળી રહે એવો પ્રબંધ કર્યો. સમાજ વિદ્યા, અર્થવિદ્યા, અંકગણિત, ઇતિહાસ, ભૂગોળ વગેરે વિષયો માટે પંડિતો રોકવામાં આવ્યા. મલવિદ્યા, શાસ્ત્ર વિદ્યા પણ અપાવવા લાગી. બેંગ્લોરનો શાહજીનો શસ્ત્ર ભંડાર અને દારૂગોરો જોઈ શિવાજી ચકિત બની ગયા. એને મોટી મોટી તોપો ખૂબ જ ગમી ગઈ. શાહજી પોતે શિવાજીને પ્રત્યેક શિક્ષણ આપવા લાગ્યા. કેટલુંક શિક્ષણ તો એવું હતું કે જે આપોઆપ સમજાઈ જાય. શાહજી વહેલી પરોઢ ઉઠતા શિવાજીને પણ ઉઠાડતા, પછી સ્નાન દંત ધાવન કરી શાહજી શિવપૂજનમાં બેસતા, શિવાજી પણ પિતાની પાસે બેસતા, ધૂપ દીપ નૈવેદ્ય થતા, શિવસ્તુતિ થતી, શિવાજી બધું આપોઆપ શીખવા લાગ્યા. પછી પિતા સાથે રાજમહાલયના પ્રાંગણમાં આવતા, બ્રાહ્મણોને અને કવિઓને દાન થતા, પિતા સાથે શિવાજી દરબારમાં જતા, સરદારો સાથેની યુદ્ધ વિષયક ચર્ચા વખતે પણ શાહજી બાળ શિવાજીને સાથે જ રાખતા. શાહજી જ્યારે ગુપ્તચરો સાથે મંત્રણા કરતા ત્યારે પણ શિવાજીને પાસે જ બેસાડતા. શિવાજીની જ્ઞાનની ક્ષિતિજો એક પછી એક ખુલવા લાગી. તમે તો શિવને ખેલવા કૂદવાનો સમય જ નથી આપતા. જીજાબાઈએ પતિને કહ્યું, શું તમારે એને આદિલશાહી સેનાપતિ બનાવવો છે? એ સેનાપતિ જરૂર બનશે, પણ હિન્દુ ધર્મનો સેનાપતિ બનશે. શાહજી બોલ્યા, તું વિશ્વાસ રાખ જીજા, હું એને જે શિક્ષણ આપું છું એ એના સર્વાંગી વિકાસ માટે આપું છું. એ હવે કોઈ મુસ્લિમ સત્તાનો સરદાર કે સામંત બની રહે એ ન ભૂતો ન ભવિષ્યથી, પણ એને રમવાનો સમય તો આપો. જીજાભાઈ હસ્યા, સમય નથી. સિંહ બારને શિકારની રીત શિક્ષણ દ્વારા શીખવવામાં નથી આવતી, એ પ્રત્યક્ષ જ્ઞાન મેળવી જ લે છે મા બાપ પાસેથી. બાપુ, સંભાજી બોલી ઉઠ્યા, શિવા હવે બંને હાથે તલવાર ફેરવતા શીખી ગયો છે, પણ હજુ એ તારા જેટલી ઝડપે તલવાર નથી ફેરવી શકતો. સહજીએ કહ્યું, ગતિ મેળવી લેવી જોઈએ. આવો મોટા ભાઈ. બાર શિવાજી ઉઠ્યા, તમારી તલવાર ખેંચો, બાપુને બતાવી આપીએ કે કોણ ગતિ જાળવી શકે છે. ના ભાઈ, સંભાજી હસ્યા, તારા તલવારી દાવ પેચ હું સમજી જ નથી શકતો. બાપુ શિવાજી શાહજીની સામે બેસી ગયા. આ બેંગ્લોર હિન્દુ રાજ કહેવાય કે મુસલમાન મુસલમાન, પણ સત્તા તો તમારી છે. આદિલ શાહના સામંત તરીકે સત્તાના સૂત્રો જ મારી પાસે છે બેટા. તમે સ્વતંત્ર ન થઈ શકો, કર્ણાટક અને બેંગ્લોર તો તમારે આધીન છે. તમારી પાસે પ્રચંડ સેના છે, શસ્ત્ર ભંડાર છે, દારૂગોળો છે, ખજાનો છે. તમે શા માટે આદિલ શાહને ફેંકી નથી દેતા? બાપુ સંભાજી હસી પડ્યા, આ શિવો જો અહીં વધુ વખત રહેશે તો આપણને બંડખોર બનાવી મૂકશે. જે કાંઈ તું ન કરી શક્યો દીકરા, એ તારો નાનો ભાઈ કરી બતાવશે. જીજાભાઈ હસ્યા. શાહજી શાંતિથી પ્રત્યુત્તર આપ્યો, હું એમ ન કરી શકું બેટા. હું બરવો ન કરી શકું, હું દગો ન કરી શકું, એ મારા લોહીમાં નથી. પણ આ મુસ્લિમ રાજ્યો અને પેલા મોગલો તો છાસવારે દગો કરે છે. જો શત્રુ જ દગાખોર હોય તો એની સામે દગો કરવામાં કંઈ જ પાપ નથી. મહાભારતમાં કૃષ્ણએ એમ કરેલું જ છે. આ છોકરાને તમે નાની વયમાં મોટું જ્ઞાન આપી દીધું. શાહજી જીજાબાઈ તરફ જોઈને હસ્યા, આ શિવાજી દલીલો કરી હવે અમારા હોઠ સીવી લે છે. એ કશું ખોટું તો નથી જ કહેતો. જીજાબાઈ હસ્યા, રાજનીતિ, ચાણક્ય નીતિ, યુદ્ધના દાવપેચ વગેરે જ્ઞાન શિવાજીને મળવા લાગ્યું. બાર શિવાજી જુદા જુદા ગુરુદેવો પાસેથી જુદી જુદી વિદ્યા મેળવવા લાગ્યા. એક દિવસ શાહજી એને લઈને બીજાપુર આદિલ શાહના દરબારમાં જઈ પહોંચ્યા. અમીરો, ઉમરાઓ, સામંતો, સેના નાયકો, શ્રેષ્ઠીઓથી આદિલ શાહનો દરબાર ચિક્કાર હતો. શાહજીએ કમર સુધી વાંકા વરી સુલતાનને કુર્નિશ કરી અને ધીમેથી શિવાજીના કાનમાં કહ્યું, બેટા, પરવરદિગાર શહેનશાહ આદિલ શાહને વંદન કર. બાર શિવાજીના માનસચક્ષુ સમક્ષ દુર્યોધનનો દરબાર દેખાયો અને અહીં દુર્યોધનના દુશાસનનો ભીષ્મો, દ્રોણો, જયદ્રથો નજરે ચડ્યા. ના, બાર હૃદય બોલી ઉઠ્યું, અધર્મીઓ સામે, જુલમગારો સામે, નરાધમો સામે માથું ન નમાવાય. શિવા, તારે તો સ્વરાજ્ય રચવું છે, હિન્દુ પત પાતશાહીનો ઝંડો લહેરાવો છે, તું શું અત્યારથી જ આ પાપીઓને વંદન કરીશ? આતત્તાઈઓ સામે માથું ન ઝુકાવાય, દસ્યુઓનું દહન કરાય. જેમણે હિન્દુત્વને ખલાસ થવાની અણી સુધી ધકેલી દીધું એને નમન ન હોય. આ બધા જ હણવા યોગ્ય છે, એમને માન સન્માન ન અપાય. બાર શિવાજીના વિશાળ નેત્રો લાલચોર બની ગયા. એની નાજુક નાસિકા નાગણી જેવી બની ગઈ. એના લાંબા બહુઓ થરકી ઉઠ્યા, નહીં, કદાપી નહીં. દરબાર સ્તબ્ધ બની ગયો. સેનાનાયકો ચકિત બની ગયા. શું કહ્યું બાળકે? ચારે તરફથી અવાજ આવ્યા. પરવરદિગાર, શાહજી બોલ્યા, આ બાળક ગભરાઈ ગયો છે, કંઈ હરકત નહીં. સુલતાન હસી પડ્યા. બાળક છે, એને તમારી પાસે બેસાડો શાહજી, બાળકની હરકત સામે ન જોવાય. સુલતાનની પાસે જ બેઠેલો અફઝલ ખાન બોલી ઉઠ્યો, છોકરો ગર્વિષ્ઠ છે, જાપ ના, એને શિક્ષણ કંઈક જુદા જ પ્રકારનું મળ્યું લાગે છે. શાહજી ભોંસલેને ઘણી રાણીઓ હતી, પણ સૌથી વિશેષ આદરને પાત્ર જીજાબાઈ અને તુકાબાઈ હતી. જીજાબાઈને બે પુત્ર હતા, સંભાજી અને શિવાજી. તુકાબાઈને એક પુત્ર હતો, એકાજી, પણ એ હજુ શિશુ અવસ્થામાં હતો. બીજાપુરના દરબારનું બહાર શિવાજીનું વર્તન જોઈ તથા એ અંગે અફઝલખાનના ઉદ્ગારો સાંભળી શાહજીએ તુરત જ નિર્ણય લઈ લીધો. બેંગ્લોર આવી એણે જીજાબાઈને કહ્યું, શિવાજીને લઈ તમે પૂના જાઓ, અહીં એનો યોગ્ય વિકાસ નહીં થઈ શકે. તમે અને હું જે ઈચ્છીએ છીએ તે અહીંથી નહીં થઈ શકે, એટલે કે હિન્દુ સ્વરાજ્ય માટેનું પ્રસ્થાન? જીજાબાએ પૂછ્યું. હા, એ પૂનાથી શરૂ કરો, શાહજી બોલી ઉઠ્યા. અહીં સેવા માટે ઘણી આફતો ઊભી થશે, ઘણા દુશ્મનો થશે. હું કોઈ ભયથી નથી ડરતો, ભયને પહોંચી વળવાની મારામાં તાકાત છે. પણ જે વસ્તુ આપણે ઉપજાવવા માંગીએ છીએ, જે ફાલ આપણે મેળવવા માંગીએ છીએ, એને માટે બેંગ્લોર કે કર્ણાટકની જમીન કામ આવે એમ નથી. પૂના અને માવલ પ્રદેશ જ એને માટે યોગ્ય છે. તમે મારી વાત સમજ્યા? સમજાઈ ગઈ, જીજાબાઈ બોલી ઉઠ્યા. માવલ પ્રદેશમાં જ શિવાજી ઉછરી શકે એમ છે, એ પ્રદેશ જ પ્રસ્થાન માટે યોગ્ય છે. ધન્ય, તમે પૂરી વાત સમજી ગયા. શાહજીએ પોતાના ખાસ અંગત, વફાદાર, ચકોર, દીર્ઘદ્રષ્ટિવાળા માણસો શિવાજીની સાથે વરાવ્યા. દાદાજી કોંડદેવને શાહજીએ કહ્યું, તમારે આ છોકરાને તૈયાર કરવાનો છે. તમારું, મારું અને હિન્દુ ધર્મનું ભવિષ્ય તમારે ઘડવાનું છે. તમે નિષ્ફિકર રહો ભોંસલે, હું એને મહાન સેનાપતિ, મહાન રાજનીતિપટુ, ધૈર્યવાન, વીર્યવાન, ઉદાર અને રણચાતુર્યપટુ બનાવીશ, મને શ્રદ્ધા છે. દેવી, શાહજીએ જીજાબાઈને કહ્યું, તમારું સ્વપ્ન સાકાર થશે જ. જ્યારે જે કંઈ જરૂર પડે ત્યારે મને જણાવજો, તમે ચિંતા ન કરો દેવ. જીજાબાઈ બોલી ઉઠ્યા, તમારો શિવાજી ભોસલેકુરનું નામ ઉજારશે જ. નવરત્નો જેવા 9 રણવિસાદરો મેં લઈ તથા એક નાનકડી સૈન્ય ટુકડી લઈ જીજાબાઈ શિવા સાથે બેંગ્લોરથી નીકળી પડ્યા. સહ્યાદ્રીની ખીણમાં આવેલ દક્ષિણ પ્રદેશને માવલ કહેવામાં આવે છે. ચારે તરફ ડુંગરાઓ, ટેકરાઓ, ટેકરીઓ આવેલી છે. સહ્યાદ્રની બે કરાડો વચ્ચે જે ઉબડખાબડ પ્રદેશ છે એ જો કે બહુ સમર્થતા તો નથી જ, પણ ત્યાં જુવાર અને સામો ધાન્ય પાકે છે. લોકો ગરીબ અને અજ્ઞાન પણ સ્ફૂર્તિલા અને મહેનતુ. સહ્યાદ્રીને જોડાયેલ લગભગ 50 માઇલની પહોળાઈ અને 100 માઇલની લંબાઈ ધરાવતા આ માવલ પ્રદેશના નાના મોટા 24 ભાગ છે. જુન્નરથી ચાકન સુધી પૂનાથી ઉત્તરે 12 માવલ છે અને દક્ષિણે સિરવલ સુધી કોંકણના 12 માવલ છે. લોકો શ્યામ, મહેનતુ, ગરીબ, પણ સત્તાધીશો કે જે દેશમુખ કહેવરાવતા હતા તેઓનું મુખ્ય કામ અંદર અંદર લડી મરવાનું જ હતું. દાદોજી પંત અને કોનોજી જેજે કે જેઓ શિવાજીની સાથે જ પૂના આવેલા, એમણે સૌથી પહેલું કાર્ય આ માવલ પ્રદેશના માવલા લોકોને એકત્રિત કરવાનું, સંગઠિત કરવાનું અને એમને લડાયક શિક્ષણ આપવાનું આદર્યું. દાદોજી પંત, બાજી પાસલકર અને કાનોજી 24 માવલમાં ફરી વર્યા. જાગો, ઉઠો મહારાજ, શિવાજી રાજે પૂના આવી પહોંચ્યા છે. તેઓ હિન્દુ સ્વરાજ્યની સ્થાપના કરવા માંગે છે. ચાલો ને એમની સેવામાં જોડાઈ જાઓ. સમસ્ત માવલો, ચાલો શિવાજી રાજને આવી મળો. આ હાકલ છે હિન્દુપદ પાતશાહની, હિન્દુ ધર્મને સંરક્ષવા શિવાજી રાજે તલવાર ખેંચી છે. ચાલો પૂના, આપણા શિવાલયો તૂટે છે, આપણું નારીધન હરાઈ જાય છે, બળાત્કાર થાય છે, આ બધું યવનો કરે છે. યવનોના સંહાર માટે શિવાજી રાજ પ્રબળ સૈન્ય એકઠું કરી રહ્યા છે. ચાલો પૂના, આ યવનો જ આપણને માહો માહે લડાવે છે. આ લોકો જ આપણા શિવ મંદિરો તોડે છે, આપણી દરિદ્રતા, આપણી યાતના, આપણું દુઃખ દૂર કરતા શિવાજી રાજે તલવાર ઉઠાવી છે. ચાલો પુના, હિન્દુ સ્વરાજ્યને સાકાર કરવા પુના ચાલો, તલવારો ઉઠાવો અને હર હર મહાદેવના રણલલકારથી આકાશને ભરી દો. ધીમે ધીમે માવલા લોકોને વાત સમજાવવા લાગી. દાદાજી પંતે અથાક અવિશ્રાંત પરિશ્રમ કરી માવલાઓનું સંગઠન સાધ્યું. કરથી કામ ન ચાલ્યું, ત્યાં બર વાપરવામાં આવ્યું. જે દેશમુખોએ પ્રતિકાર કર્યો એમને બરથી ફગાવી દઈ નવા દેશમુખોની નિમણૂક કરવામાં આવી. કેટલાક દુષ્ટ દેશમુખોને શિક્ષા કરવામાં આવી. દાદાજી શિવાજીને સાથે લઈ ભોરકે ગયા અને ત્યાંના દેશમુખ કૃષ્ણજીના હાથ પગ કાપી નાખ્યા. રાજે ગ્રામના દેશમુખ ભીકાજીનો વધ કરવામાં આવ્યો, કારણ કે બંને દુષ્ટ હતા. શિવા આ બંને આતતાઈ છે, એમણે નારીઓ ઉપર બળાત્કાર કરેલા છે. આપણા શાસનમાં આચાર શુદ્ધિ પાયાનો સિદ્ધાંત છે, દાદાજી બોલ્યા. આતતાઈઓ ઉપર ક્યારેય દયા ન બતાવવી. પ્રત્યક્ષ પરોક્ષ વાર્તા વિનોદમાં શિવાજીને શિક્ષણ મળવા લાગ્યું. માવલા લોકો પૂનામાં આવવા લાગ્યા, યુદ્ધ શિક્ષણ અપાવવા લાગ્યું. બિસ્માર બની ચૂકેલું, ભંગાર બની ચૂકેલું પૂના ફરી એકવાર લડાયક પ્રવૃત્તિથી ધમધમી ઉઠ્યું. દક્ષ, ચતુર, રણરંગી, યુદ્ધમાં સાક્ષાત યમ જેવા તેજસ્વી યુવાનો શિવાજીને આવીને મળ્યા. તાનાજી માલસુરે અને સૂર્યાજી માલસુરે, યેસાજી કંક, ત્રંબક, સોનદેવ, દાદાજી નરસિંહ ગુપ્તે, નારાયણ દેશપાંડે, ચિમનાજી દેશપાંડે વગેરે રણવીરોની કતાર લાગી ગઈ અને બધાને લઈ શિવાજી સારોય માવલ પ્રદેશ ઘૂમી વર્યા. આ મંદિર ગઈસાલ તોડી નાખ્યું મલેચ્છોએ, આ શિવાલયનો નાશ થયો. આ સારોય પ્રદેશ ચોખાને પાક આપતો હતો. મોગલ સેનાએ આ પ્રદેશને ઉજ્જળ બનાવી મૂક્યો. અહીં મોગલોએ નર નારીઓની ઇજ્જત લૂંટી. આ ભૂમિ ઉપર સમૂહ કતલ કરવામાં આવી. આ સારાય પ્રદેશના તમામ ગામડાઓને ઉજ્જળ બનાવી મૂક્યા, કારણ કે આ લોકોએ મુઘલ સેનાનો સામનો કરેલો. મહિનાઓ સુધી અશ્વની પીઠ ઉપર જ રહી શિવાજી એમના રણવીર યુવાનો 24 માવલ ક્ષેત્રો ઘૂમી વર્યા. તેઓ ભોજન પણ ઘોડાની પીઠ ઉપર જ લઈ લેતા, ઊંઘ પણ ખેંચી લેતા, પણ કુછ બંધ ન કરતા. આ સહ્યાદ્રીની કરાળો જુઓ મહારાજ, આ ભયાનક ખીણો જુઓ. લાખોની સેનાને અહીં તર રાખવી હોય તો રાખી શકાય. આ જંગલો જુઓ મહારાજ, સૂર્યના કિરણો અહીં ધરતીને સ્પર્શી જ નથી શકતા. આ કરાળો, શિવાજી પોતે બોલી ઉઠ્યા, આ શિખરો, આ ઊંડી ખીણો, આ ડુંગરો, ઓહો, આ માવલ પ્રદેશ યુદ્ધ માટે સર્વોત્તમ છે. અહીં મોગલ સેનાનું કબ્રસ્તાન બનાવી શકાય એમ છે. શિવાજી રાજે સૂર્યાજી કાકડે બોલી ઉઠ્યો, આ લોકો અહીંના માવલાઓ પણ ભારે ધનુર્ધારી છે, ખડતલ છે, ચપ્પર છે, મહેનતુ છે અને અથાક પરિશ્રમી છે. આ કરાળો ચડવી એમને મન રમતવાત છે. ચિમણાજી બોલી ઉઠ્યા, આ ભૂમિ, આ ખીણના પ્રદેશને કૃષિલાયક બનાવી શકાય એમ છે. તાનાજી માલસુરે બોલી ઉઠ્યા, અગણિત નદીઓ અહીં વહે છે, ચોખાનો પાક અહીં સારો થાય એમ છે. સમસ્ત માવલ પ્રદેશ સહ્યાદ્રીની પહાડીઓ, મેદાનો, જરાશયો, મંદિરો, ભગ્નાવશેષો, કૃષિલાયક જમીનના ટુકડાઓ, આદિલશાહીના દુર્ગો, ગઢીઓ વગેરેનો બારીક અને તલસ્પર્શી અભ્યાસ કરી લીધા પછી શિવાજી પૂના પાછા ફર્યા. એ રાત્રે પૂનાની દક્ષિણે દૂરભોર તહસીલ નામના સ્થળે રાયરેશ્વર મહાદેવના મંદિરે તમામ યુવાનો સાથે શિવાજીએ બેઠક ગોઠવી. આપણે શુભ સંકલ્પ કરવાનો છે. શિવાજી બોલ્યા, હિન્દુ સ્વરાજ્ય માટે આપણે તલવાર ઉઠાવવાની છે. યવનોના દુષ્ટ શાસનથી હિન્દુ ધર્મને જે નુકસાન થયું છે અને હિન્દુ રાજ્યોની જે અવદશા થઈ છે એના પુનઃ ઉદ્ધાર માટે આપણું કામ કરવાનું છે. આપણી તલવાર હવે પછી મ્યાન ન થવી જોઈએ. હર હર મહાદેવ હર. આપણું ચારિત્ર નિષ્કલંક રહેવું જોઈએ. આપણે ધનલોભ છોડી દેવો જોઈએ. લૂંટફાટ યથા સમયે યોગ્ય જણાય અને હુકમ મળે તો જ કરવાની છે. આપણી ભાવના ધર્મરક્ષણની છે, બલિદાનની છે, દેશ ઉદ્ધારની છે. શિવાજીએ કહ્યું, આપણે દેવાજીદેવ મહાદેવ સમક્ષ પ્રતિજ્ઞા લેવાની છે. બિલીપત્ર હાથમાં લઈ શિવાજીએ પ્રતિજ્ઞા લીધી. હું શિવાજી ભોંસલે સહજીનો પુત્ર, હે દેવાજીદેવ, તમારે ચરણે પ્રતિજ્ઞાબદ્ધ બનું છું કે જ્યાં સુધી યવનોને, વિધર્મીઓને, દુષ્ટોને, આતચાઈઓને હું નહીં અણું ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી હું લડતો રહીશ. તાનાજી, એસાજી, ચીમણાજી એક પછી એકે પ્રતિજ્ઞા લીધી. બહાદુરો, શિવાજી બોલી ઉઠ્યા, આ પ્રતિજ્ઞા ખાલી શબ્દ આડંબર નથી. આ પણને આપણે પ્રાણાંતે પણ નિભાવવાનું છે. આપણે વાતો કરવામાં માનતા નથી, આપણે તો કામ કરવામાં જ માનીએ છીએ. આવતીકાલની પ્રભાતે આપણે પ્રસ્થાન કરવાનું છે. વહેલી પ્રભાતે તમામ એકત્ર થઈ મેલે આવી જજો.